प्रवचन नंबर 689 तारीख 11/9/97 45 मिनिट प्रवचन सार गाथा 124 पर्युषण पर्व
ओंकार बिंदु सिंह മംഗളം സർവകല്യാണക്കാർക്കും ജയനം ജയതു ശാസനം നമോ സമയ സാരാജ് സ്വാനുവൃത്യാ ചകാശത്തെ ചിത്സ്വഭാവായ ഭാവ കാലെ આપણે એવો વિષય એક શરૂ કર્યો છે કે આત્માના જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક છે સ્વપર પ્રકાશક છે એક આગમનું વચન છે બીજું આગમનું વચન છે એના જ અર્થઘટન માટે સ્પષ્ટીકરણ માટે કે જ્ઞાનનો સ્વભાવ જેમ સ્વપર પ્રકાશક છે એમ જ્ઞાનના સ્વભાવ સ્વપર પ્રતિભાસરૂપ પણ છે આ બે શબ્દો ઉપરની ચર્ચા આપણે કરવી છે એમાં લગભગ તો 80-90% કાલે ચર્ચા થઈ ગઈ છે સ્વપર પ્રકાશક અને સ્વપર પ્રકાશકનું અર્થઘટન જનરલ આખા સમાજમાં એવી રીતે પ્રચલિત થઈ ગયો છે કે પ્રચલિત થઈ રહ્યો પણ છે કે સ્વ પરને બે ને જાણે સ્વપર પ્રકાશક શબ્દ છે ને દીવાનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક છે એમ દ્રષ્ટાંત આપીને પણ એવું એવું સાધારણ દ્રષ્ટાંત આપીને પણ લોકો સમજે એટલા માટે કે જેમ દીપકનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે એમ જ્ઞાનનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક છે હવે ખરેખર દીવાનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક નથી પણ આગમમાં લખ્યું છે ને લખવું છે એ બરાબર છે એ પ્રમાણનું વાક્ય બરાબર છે એ વ્યવહારનું વાક્ય છે એ બરાબર છે પણ દીવાના પ્રકાશને તમે પ્રકાશને દીવો તો નિષ્ક્રિય છે દ્રવ્ય છે એ તો પણ એ દીવો છે એ દ્રવ્ય છે અને એની જે અવસ્થા થાય છે પ્રકાશની એની પર્યાય છે તો એ પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે એમ પ્રચલિત છે આગમમાં એ વાત પ્રચલિત છે પણ ખૂણે ખાંચકે અધ્યાત્મમાં બીજી વાત એમાં આવી ગઈ છે એ લોકોનું ધ્યાન ખેંચાણું નથી કે દીવાનો સ્વભાવ સ્વપર પ્રકાશક નથી પણ સ્વપ્રકાશક જ છે દીવો ઘટપટને પ્રકાશતો જ નથી દીવાનો પ્રકાશ જેનો પ્રકાશ છે એને પ્રકાશે છે દીવો પ્રકાશક છે પ્રકાશ એની પર્યાય છે દીવાની ઘડાની પર્યાય નથી પ્રકાશ દીવાની પર્યાય છે ને પ્રકાશ અને ત્રીજો શબ્દ છે પ્રકાશ્ય પ્રકાશ્ય તો પ્રકાશ હોય એને એ પ્રકાશને કોઈ પ્રકાશ્ય વિષય હોવો જોઈએ કેને પ્રકાશે કોઈ વસ્તુ હોય ને પ્રકાશે ને અવસ્તુને તો પ્રકાશી શકાતી નથી તો ઘટપટ એનું પ્રકાશ્ય છે આપ્યું કે દીવો ત્યારે થાય ત્યારે ઘટપટ આદિ 12 પદાર્થો જણાય આપણને અંધારું હોય ત્યાં સુધી ન જણાય એ વાત જગતને પ્રચલિત છે ત્યારે એ વ્યવહારના વાક્યમાંથી સંતો કાઢે છે આ બધી શાસ્ત્રમાં છે હો हमारा घर की बात का एम ए करता नहीं। शास्त्रकार के छे मधगति आचार्य नाम ठाम शास्त्र नो ले लू ये पुरुष एम कहे छे के प्रकाशक बराबर द्रव्य प्रकाश एनी अवस्था ई पण बराबर छे पण एनु प्रकाश घटपट नथी। दीवानो प्रकाश पर ने प्रकाश तो नथी, घटपट एटले पर दीवाथी पर थी ने दीवो छे ते सो अने घटपट छे ई पर तो ई प्रकाश तो नथी केम एने समझावा माटे एने युक्ति प्रयुक्ति थी समझावे छे के सांभळ भाई अमे जे कहीए छीए एनी पाछळ अमारो अनुभव छे, अनुभव विना अमे वात करता नथी। अनुभव उपरांत युक्ति पण छे अमारी पासे, एकला अनुभव थी कहेशुं तो तमे नहीं मानो एमने खबर छे पण साथे नई विभाग नी युक्ति थी तमने समझावशु। युक्ति एटले नई विभाग तो के कृपा करीने समझावो, अमे तो एम ज मानीए छीए के स्वपर प्रकाशक छे, दीवो तो स्वने प्रकाशे अने एटले बाह्य पदार्थ होय एने प्रकाशे, तो के एम नथी तो कृपा करीने समझावो के केम छे। तो कहे छे के प्रकाशक ई तो दीवो छे, दीपक प्रकाश एनी अवस्था छे ત્યાં સુધી તો બરાબર છે, હવે એનું પ્રકાશ શું છે એમાં તો ભૂલી ગયો છું, તારી ભૂલ બેને રાખું તે દીવો રાખો, દીવાનો પ્રકાશ રાખો, તો પ્રકાશ રાખો તો એનો વિષય તો જોઈએ ને, હા સાહેબ બે છે વિષય, દીવાને પ્રકાશ ને ઘટપટ ને, એ તારી ભૂલ છે, ઘટપટ એનો પ્રકાશ જ નથી, અરે આખું જગત માને છે જગત ખોટું અને આપની વાત મારે માનવી એમ નહીં, હું તને કહું સત્ય લાગે તો માનજે, મારા કહેવાથી નહીં તો એ અનુભવ કરી લેજે ને, કઈ વાંધો નથી દીવાનો, તો કે છે શું કે એનું પ્રકાશ છે, એનું જે પ્રકાશનું પ્રકાશ છે ઘટપટ એનું નથી પ્રકાશ, ઈ પ્રકાશ ઈ દીવાને પ્રકાશે છે, પ્રકાશક અને પ્રકાશ અને પ્રકાશ અભેદ હોય જેમ જ્ઞાતા જ્ઞાનની જ્ઞેય અભેદ છે એમ લેવું છે આપણે। ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે ઠીક આપ કહો છો ઈ તો અભેદ પ્રકાશક પ્રકાશ અને પ્રકાશ એમાં કોઈ બહુ મારો વાંધો નથી, પણ મારો એક એમાં પ્રશ્ન થાય છે કે એ દીવાનો પ્રકાશ થયો તેની પહેલા અંધારું હતું, કયા અંધારું હતું તો ત્યારે ઘડો નહોતો દેખાતો અમને, કઈ વાત એ તારી સાચી, પછી શિષ્ય કહે છે કે પ્રકાશ થયો ત્યારે ઘડો દેખાણો, તો ઘડો જે છે એ નિમિત્ત છે અને પ્રકાશ છે તો ઉપાદાન છે, બરાબર છે, તો કઈ એ બરાબર છે, તો કે પ્રકાશ થયો ત્યારે કેમ ઈ દીવો દેખાણો, અમને એમ લાગે છે કે પ્રકાશથી દીવાની પ્રસિદ્ધિ થઈ, અમને એમ લાગે છે કે નિમિત્તથી ઉપાદાનની પ્રસિદ્ધિ, દીવો નિમિત્ત છે ને, નિમિત્તથી ઉપાદાનની પ્રસિદ્ધિ થઈ ગઈ, દીવો નહોતો ત્યાં સુધી ઘડો દેખાતો નહોતો, તો કે તારી ભૂલ છે, ત્યારે છે શું કે જ્યારે દીવો થાય છે નિમિત્તપણે ત્યારે અહીંયા ઉપાદાનની જે ઘડાની પર્યાય પહેલા દીવો નહોતો, એની પહેલા તમ પર્યાય હતી, કાળી પર્યાય, ઘડાની પર્યાય કાળી હતી એટલે ઘડો એમાં કાળી પર્યાયમાં દેખાતો નહોતો, દેખાશે તો એની પર્યાયમાં જ, દીવામાં તો દેખાશે જ નહીં લખી રાખજે, ત્યારે કાળી પર્યાય હતી એટલે તો દીવો દેખાય નહીં, ત્યારે પછી શું થયું કે વાં જયારે પ્રકાશ થયો નિમિત્ત રૂપે ત્યારે અહીંયા જે કાળી પર્યાય હતી એના અભાવમાં એના કારણે દીવાના કારણે નહીં એના કારણે કાળી પર્યાય હતી સમયે વાંધ્યો નહોતો ત્યારે, ત્યારે એ કાળી પર્યાયનો વ્યય થઈ ગયો. માં દીવો થયો એટલે અહીંયા કાળી પર્યાયનો વ્યય થઈ અને ઉજળી પર્યાય નો ઉત્પાદ થયો. એ ઉજળી પર્યાય ઉત્પાદ થયો ને એને ઘડાને પ્રસિદ્ધ કર્યો છે. ઓણે નહીં, ઓલો તો નિમિત્ત પાત્ર છે. ઓલો તો કહેવાય કે એનાથી ઘડો કથન માત્ર છે. વ્યવહારનું કથન, વ્યવહાર એટલે કથન માત્ર શબ્દો છે. પ્રકાશથી દીવો પ્રકાશ્યો હવે એ કથન માત્ર છે ભાઈ, એમાં નથી. જો તું હવે એ પ્રકાશનું માધ્યમ પ્રકાશ દીવાને બદલે ઘડો બનાવીશ તો તારી નજર ઘડા ઉપર રહેશે, દીવા ઉપર જશે જ નહીં. આ બધી વાત લોજિકથી છે, પણ હવે સમજવું તો એને પડે ને કે ત્યારે શું કરું હું કે દીવો હોય ત્યારે તારે દીવાની સામે જવું. એ પ્રકાશ દીવાને પ્રસિદ્ધ કરે છે, કેમ કે પ્રકાશ અને પ્રકાશ અભેદ જ હોય. પ્રકાશ અહીંયા રહીએ ને પ્રકાશ છે વાં હોય એમ કોઈ દી નહીં બને. પ્રયત્ન કરજે. તો દીવા જ્યારે થયો ત્યારે એને વિચાર કર્યો કે હવે લાવજો ઘડો જણાય છે કે દીવો જણાય છે, કે પેલા તો દીવો થતો તો ત્યારે ઘડો જણાતો તો મને, હવે હવે તો મારી નજર દીપક ઉપર ગઈ, સીધી દ્રવ્ય ઉપર. એને પ્રકાશ એ બનાવ્યો ને દીપકને આખાને. ત્યારે આ રૂમમાં છે શું? આ રૂમમાં એકલો દીપક છે, બીજું કઈ છે નહીં. પણ છે તરીકે નથી, પણ દેખાતો નથી, પછી છે કેમ કહું? મારું લક્ષ્ય હવે દીપક ઉપર ગયું, કાલે મારું લક્ષ્ય ઘડા ઉપર હતું, એટલે ઘડો દેખાતો હતો. હવે ઘડો દેખાતો હતો ત્યારે દીપક ગાયબ થઈ ગયો હતો, અને જયારે દીપક દેખાણો ત્યારે ઉપયોગમાં ઘડો રહ્યો, ઉપયોગમાં આખો દીપક આવ્યો. સમજી ગયા? આ બધી વાત ક્ષેત્ર વિશુદ્ધિની શરૂ થાય છે, ગેરાઈમાં આપણે જવું છે. એટલે હવે ગઈકાલે એમ આ વાત થઈ કે સ્વપર પ્રકાશક છે જ્ઞાનનો સ્વભાવ, સ્વને જાણે ને પરને જાણે છે, બે માં છે આવે. નિશ્ચયથી સ્વને જાણે છે અને વ્યવહારે પરને જાણે છે. હવે એ પ્રમાણ જ્ઞાન વાક્ય છે. પ્રમાણમાં પોતાને જાણે ને પરને જાણે એનું નામ પ્રમાણ કહેવાય. હવે એ પ્રમાણનો પણ પક્ષ લઈને આધાર લઈને એક એવું વાક્ય છે ચાલુ કે જૈન દર્શન શ્યાદવાદરૂપ છે. શ્યાદવાદનું યથાર્થ અર્થઘટન ન સમજતા એ આત્મામાં શ્યાદવાદ જ છે. હવે શ્યાદવાદ એ દ્યોતક છે અને અનેકાંત એ દ્યોત્ય છે. શ્યાદવાદ અનેકાંતને પ્રસિદ્ધ કરે છે, એટલી વાત સાચી છે. પણ એ શ્યાદવાદ અનેકાંતને સમ્યક પ્રકારે ક્યારે પ્રસિદ્ધ કરે એના માટે એક આચાર્ય ભગવાને શ્લોક બનાવ્યો છે, એ લઈ લઉં. એટલે ટૂંકાણમાં કાલનો વિષય થોડો પૂરો કરી અને પછી સ્વપર પ્રતિભાસમાં આપણે જવું છે. અણુ 363 છે, એમાં એક સમનભદ્ર આચાર્ય થઈ ગયા કે જે ભવિષ્યમાં 23માં કે 24માં તીર્થંકર થવાના છે એવું શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક ઉલ્લેખ છે, સાંભળ્યું છે મેં. તેઓ શ્રી એક શ્લોક બનાવ્યો છે. એ શ્લોક એવો છે કે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહી સાધનમ. અનેકાંત એક શબ્દ છે જૈન દર્શનનો, અને એ અનેકાંતનું જ્ઞાન એકલા પ્રમાણથી સહી શકતું નથી, અને એકલી નહીંથી પણ અનેકાંતનું જ્ઞાન થઈ શકતું નથી. અનેકાંતને સમજવા માટે પ્રમાણ ને નહી એ બે સાથે રાખીને એને સમજવાનો પ્રયત્ન કરે તો એ અનેકાંતને સમજી શકે. અનેકાંતને સમજવું એટલે શ્યાદવાદ. શ્યાદવાદ આત્મામાં નથી, શ્યાદવાદ કથનચિત આત્મામાં નથી, પણ આત્માના અનુભવીને અનુભવના કાળમાં એ અનેકાંત ધર્મ પ્રગટ થાય છે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંત પ્રગટ થાય છે. શ્રીમદજી એક જગ્યાએ લખ્યું છે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત વિના નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. કે વસ્તુ દ્રવ્યપર્ય સ્વરૂપ છે, અનેકાંત સ્વરૂપ છે. તો સ્વર્ગઢ નો સંત એમ કેમ કે છે કે દ્રવ્યમાં પર્યાય નથી, અનેકાંત સ્વરૂપ છે દ્રવ્ય ને પર્યાય, એનું નામ અનેકાંત છે. કે વાત તારી સારી, ઠીક છે. પછી બીજું કે જ્ઞાનની પર્યાયમાં સ્વપર બેને જાણે છે એ અનેકાંત છે. સ્વને જાણે ને સ્વને જાણતો નથી તમે અનેકાંતને ઉડાડો છો, એમ આપણા ગુરુ ઉપર આક્ષેપ છે. સમજી ગયા? એ અનેકાંતના સ્વરૂપને સમજ્યો નથી બિચારો. અનેકાંતને સ્વરૂપને ન સમજવાનું કારણ પ્રમાણના પક્ષમાં રહી ગયું. પ્રમાણથી અનેકાંતની સિદ્ધિ કરી હજી કરે છે એટલે કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ રહી જશે. પણ અનેકાંતની સિદ્ધિ માટે જેમ પ્રમાણ જરૂરી છે એમ નહીં અત્યંત આવશ્યક છે. નહીં જ્ઞાન વિના આત્માનો અનુભવ થતો નથી અને અનુભવ વિના અનેકાંતની સિદ્ધિ થતી નથી. ભલે થોડુંક ઝીણું પડે પણ આ સમજવા જેવું છે એમ. અનેકાંતના નામે હવે મિથ્યાત્વ રહેવું ન જોઈએ એમ મારું કહેવું છે. અનેકાંતમાંથી એકાંત કાઢો તો અનેકાંત પાછું થશે. સમયક એકાંત વિનાનું અનેકાંત મિથ્યા અનેકાંત છે. સમ્યક અને સમ્યક અનેકાંત વિનાનું એકલું એકાંત એ પણ મિથ્યાત્વ છે. બે સાથે થાય છે. સમ્યક જ્ઞાન વખતે અનુભવ વખતે આત્મા આત્માને પણ જાણે છે. નહીંથી કે જ્ઞાયક હું છું શુદ્ધ નીતિ જાણ્યો ને એમાં નહીં આવ્યો ને નહી તો પછી નીકળી જાય છે. જ્ઞાનથી જણાય છે દ્રવ્ય જણાયું જ્ઞાયક. તો એની સાથે સાથે એને જાણનાર જાણનારને જાણનાર જ્ઞાન પણ જણાઈ જાય છે. એનું નામ પ્રમાણ છે. એકલો જાણનાર જણાય અને જેને એ જાણે જે માધ્યમથી અતિન્દ્રિય જ્ઞાનથી એ ન જણાય આનંદ ના જણાય તો ખોટું છે. માટે સમ્યક એકાંત પૂર્વક અનેકાંત થઈ જાય છે. આત્માને જાણનારાને બધું જણાઈ જાય છે, કઈ બાકી રહેતું નથી. એટલે કે છે અનેકાંતો પી અનેકાંત પ્રમાણ નહીં સાધન. બે સાધન છે અનેકાંતને જાણવા માટે. એકલા પ્રમાણથી અનેકાંતથી સિદ્ધિ નહીં થાય અને એકલી નહીંથી પણ નહીં થાય. કોઈ તો પ્રમાણના પક્ષમાં રહી જાય, કોઈ નહીંના પક્ષમાં રહી જાય. બે પક્ષ ખોટો છે. પછી હવે એનો આપણે અર્થ ઘટન કરીએ. આમાં લખ્યું છે હે ભગવાન યદ્યપિ આપકા મત. સર્વજ્ઞાને કહે છે કે આપકા મત અનેકાંત આત્મક હૈ. આપનો શાદવાદ અધિકાર, શાદવાદ મત, જૈન દર્શનનો અલંગ શસ્ત્ર અનેકાંત. બીજે ઠેકાણે અનેકાંત નથી. હે ભગવાન યદ્યપિ આપકા મત અનેકાંત આત્મક હૈ તો ભી વહ અનેકાંત ભી વહ અનેકાંત ભી એકાંત સે નહીં હૈ. અનેકાંત પણ એકાંત સે નથી. કેમ કે નહીં કાઢ નહીં કોઈને. બસ અનેકાંતમાં પૂરું થઈ ગયું કે નહીં પૂરું થાય. અનેકાંત ભી એકાંત સે નહીં હૈ. કિંતુ વા ભી અનેકાંતની સિદ્ધિ કરવા માટે પણ એકાંત ઓર કથનચિત અનેકાંત હૈ. એકાંત કથનચિત એકાંત અને કથનચિત અનેકાંત હૈ. સર્વથા એકાંતે નથી, સર્વથા અનેકાંત પણ નથી. જો કે પ્રમાણો નહીં કે દ્વારા સિદ્ધ કરી લ્યા જાતા હૈ. અર્થાત આપકે યા પ્રમાણ કે દ્વારા તો પ્રત્યેક વસ્તુ અનેકાંતાત્મક હૈ. અનેક ધર્મ અનેકાંતાત્મક એટલે અનેક ધર્મમય છે આત્મા, એનું નામ અનેકાંત. કિંતુ અપેક્ષિત નહીં કે દ્વારા દેખી ગઈ જો વસ્તુ નિત્ય હૈ વહ ઉસ નહીં સે નિત્ય હૈ હૈ ઓર અનિત્ય હૈ સો અનિત્ય હૈ હૈ. જો નહીંથી જો તો નિત્ય છે તે નિત્ય જ છે અને બીજી નહીંથી જો તો અનિત્ય છે તે અનિત્ય છે. એમ નિત્ય નિત્ય બે થઈને અનેકાંત થાય છે. એટલે નહીં પૂર્વક અનેકાંતની સ્થિતિ થાય છે એમ એણે કહ્યું. સમજી ગયા? એટલે સ્વપર પ્રકાશકમાં એ પ્રમાણના વચનમાંથી પણ સમય કે કાંત પહેલા કાઢવું પડશે કે જાણનાર જણાય છે અને ખરેખર પર જાણતું નથી. એ પ્રમાણનું વાક્ય હતું. સ્વપર પ્રકાશક છે ને એ પ્રમાણના વ્યવહારનું વાક્ય છે. શાસ્ત્રમાં છે વ્યવહાર, સ્વને જાણે ને પરને પણ જાણે. તો એમાં એને વિધિ નિષેધ કરવી પડશે કે જાણનાર જણાય છે ને ખરેખર પર જાણતું એમાં અનુભવ ન થાય. પ્રમાણના પક્ષમાં અનુભવ ન થાય. પ્રમાણની બહાર જાણાની ને પ્રમાણ મેં અટકનારી. હવે પ્રમાણમાં તો આવી ગયો સ્વપર પ્રકાશકમાં, એમાં અનુભવ થતો નથી. ત્યારે આચાર્ય ભગવાન અનુભવ કહે છે, અનુભવી પુરુષો, કે જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતો નથી. વિધિ નિષેધ કરી એને. નિશ્ચયનીના પક્ષમાં આવવા માટે જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એ પણ એક વિકલ્પ છે, પણ મને પર જણાત છે એવો વિકલ્પ હતો એનો નિષેધ કર્યો. પર જણાતો નથી, મને તો જાણનારો જણાય છે. એવા એના નિશ્ચયના પક્ષમાં આવવા માટે વિધિ નિષેધ કરવામાં આવે છે. પછી નિષેધનો વિકલ્પ છૂટી જાય છે, વિધિનો વિકલ્પ થોડો ટાઈમ રહી જાય છે કે જાણનારો જણાય છે. થોડા સમયો પછી જાણનારો જણાય છે એ વિકલ્પ છૂટી અને પ્રત્યક્ષ પક્ષાતિક્રાંત થઈને આત્માનો અનુભવ થાય છે. આ એની વિધિ છે. સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢવું કાર્તિક અનુપેક્ષામાં છે કે જિનાગમમાં પ્રમાણના વાક્ય જે છે એમાંથી કોઈ નિશ્ચય નહીં કાઢે છે તે જીન વચનમાં કુશળ છે. પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી કોઈ જીવ નિશ્ચય નહીં નિકાલે છે, કાઢે છે, એ જીન વચનમાં કુશળ છે. જીન વચન તો પ્રમાણથી જ આવશે, પરથી જુદું પાડવા માટે વસ્તુ દ્રવ્યપર્યાય છે. ઉત્પાદવય પણ જીવ જ છે, ગુણસ્થાને જીવ જ છે, પર્યાય પણ આત્મા જ છે. એ તો પ્રમાણથી તો એમ જ કહેશે પરથી જુદું પાડવા માટે, પણ એમાં સાધ્યની સિદ્ધિ નહીં થાય. માટે તે એમાંથી નિશ્ચય કાઢવો. નિશ્ચય કાઢવા માટે વ્યવહારનો નિષેધ કરવો પડશે. તારે કરજે, અમે કર્યો તો અનુભવ થયો અને તને કહીએ છીએ. અમે આ પ્રોસેસમાંથી આવી ગયા છીએ બહાર અને અમને સાધ્યની સ્થિતિ થઈ ગઈ છે. તું પણ એ રીતે કરીશ તો તને પણ થઈ જશે. માટે વ્યવહારના નિષેધ વિના નિશ્ચયનો પક્ષ આવતો નથી. નિશ્ચયના પક્ષ યથાર્થ પક્ષ વિના પક્ષાતિક્રાંત થઈ જવા. એટલે આખો નિચોડ આપણે પ્રયોજનની સ્થિતિ સ્વપર પ્રકાશકમાંથી કાઢીને કાઢી. સ્વપર પ્રકાશકને થાપ્યું આપણે, ઉથાપ્યું ક્યાં? હે, ઉથાપ્યું નહીં. પણ પછી પછી શું થયું કે સ્વપર પ્રકાશકમાંથી નિશ્ચય કાઢ્યો કે જાણનાર જણાય છે અને પર્યાય જણાતી નથી. પર્યાયનો નિષેધ કર્યો ને, પર્યાય મારામાં છે નહીં, ક્યાંથી જણાય? અરે, હું જયારે સામાન્યને જઉં છું ત્યારે પર્યાય અવસ્તુ મને લાગે છે, પર્યાય દેખાતી નથી ને. એટલો બધો નિષેધ કર્યો તમે કે હા. પછી અનુભવમાંથી બહાર આવ્યા પછી શિષ્ય પૂછે છે, શું તમને જણાનું? કે દ્રવ્યપર્યાય બે જણાનું. અરે, તમે નિષેધ કરો એનો પછી હકાર કર્યો, ઈ શું? આ જયારે આનંદ જણાણો ત્યારે સમ્યક અને કાંત કહેવાય. આનંદ ના આવે ત્યાં હું તમે કહે એવી વસ્તુ સ્થિતિ છે ભાઈ. ધીરેથી સમજવા જેવું છે. ગુરુદેવે બહુ કહ્યું છે, એનો તો અનંતો ઉપકાર છે. આ બધી ગુરુદેવની વાણી છે, એને કહેલી વાત છે. મને એ ગમી ગઈ છે અને એટલા માટે એની કહેલી વાતો જ હું કહું છું. મારા ઘરની વાત કઈ કહેતો નથી. હવે આપણે આજે વિષય આ પૂરો થયો સ્વપર પ્રકાશક. હવે એક બીજો શબ્દ શાસ્ત્રનો છે, બે શબ્દ શાસ્ત્રના છે. સ્વપર પ્રતિભાસ, ઓમાં સ્વપર પ્રકાશક હતું. સ્વપર પ્રકાશક હતું એટલે સ્વને પ્રકાશે ને પરને પણ પ્રકાશે, પણ હતો ને પ્રકાશે છે. હવે એ બેને પ્રકાશે છે એમ હતું. સ્વને પ્રકાશે અને પરને પણ પ્રકાશે શબ્દ હતો ને અર્થ. હવે સ્વપરમાં સ્વપર પ્રતિભાસ થાય છે સ્વપર પ્રતિભાસમાં બેને જાણે છે એમ નથી. સ્વપર પ્રકાશકમાં બેને જાણે છે એમ હતું નીકળતો શબ્દનો અર્થ. આ સ્વપર પ્રતિભાસમાં બેનો પ્રતિભાસ થાય છે, બેને જાણે છે એમ નથી. પછી એકને જાણતા બધું જાણશે, એ ધીમે ધીમે આ ઘણું આવશે, પવાર લાગશે, થોડો ટાઈમ લાગશે. તો સ્વપર પ્રતિભાસ અવભાસન છે એનું મૂળ શાસ્ત્ર, જેને દિવ્યધનીનો સાર કયો છે, પ્રવર્તન સાર. ગુરુદેવ કહે છે દિવ્યધનીનો સાર છે, પ્રવર્તન સાર લાવો. પ્રવર્તન સારની 124 નંબરની ગાથા છે, કુંદકુંદ ભગવાનની 2000 વર્ષ પહેલાની પ્રાકૃત ગાથા હું વાંચું છું. હવે જ્ઞાનનું કર્મનું અને કર્મફળનું સ્વરૂપ વર્ણવે છે. પેલા જ્ઞાનનો સ્વભાવ શું છે, જ્ઞાન કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય. જ્ઞાન એ સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનની વાત નથી. જ્ઞાન કોને કહેવાય, જેમ જ્ઞાયક સ્વભાવરૂપ છે અનાદિ અનંત, એમ ઉપયોગ પ્રગટ થાય છે એનું નામ જ્ઞાન છે. એ ઉપયોગનું વિશેષણ ન લેવું, મતિશ્રુત કે કેવળ જ્ઞાન એમ ન લેવું. સામાન્ય જ્ઞાન ઉપયોગ સ્વભાવરૂપ છે, એ પર્યાથિકનો પારનામિક ભાવ છે, એ પ્રગટ થાય છે. એ ઉપયોગનું લક્ષણ ઉદય ઉપસમ ક્ષયક્ષોપસમ કાંઈ લાગુ પડતો નથી. એવો ઉપયોગ પ્રગટ થાય છે પ્રત્યેક સમયે, પ્રત્યેક જીવને લક્ષણ છે. તો કે છે જ્ઞાનનું સ્વરૂપ શું, એની વ્યાખ્યા કરે છે અન્વ્યાર્થ, પછીની ટીકામાં લેશો અર્થ વિકલ્પ. હવે જ્ઞાનની જ્ઞાન કોને કહેવું સમજાયું છે, જરા ધ્યાન રાખે તો સમજાશે, ન સમજાય તો પછી ટેપ છે ને એ વગાડે એટલે પાછું પાકું થઈ જાય. અર્થ વિકલ્પ એટલે કૌંસ કર્યો, સ્વપર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુપદ અવભાસન. સ્વપરને જાણે એમ ન લગતા, આ તો મુનિરાજનું વચન છે. જાણે છે બેને એક, અને બે પ્રતિભાસે છે એ બીજું છે, એમાં માલ ઘણો છે ઊંચો. પ્રતિભાસમાં માલ ઘણો ઊંચો છે. સ્વપર પ્રકાશક શબ્દ છે આગમનો, અને સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પણ આગમનું જ વચન છે, શાસ્ત્રનું વચન છે. એમાં કહે છે કે સ્વપર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુપદ એક સાથે અવભાસન પ્રતિભાસન તે જ્ઞાન છે. આ જ્ઞાન આત્માને જાણે છે એ જ્ઞાન છે એમ ન લીધું. જેમ જ્ઞાયક સ્વભાવ છે એમ ઉપયોગ પણ આત્માનો ત્રિકાળી સ્વભાવ છે, બધાને પ્રગટ થાય છે સમયે સમયે. હવે જ્યારે પ્રગટ થાય છે એ ઉપયોગ સમયે સમયે પ્રગટ થાય છે. જે સમયે ઉપયોગ પ્રગટ થાય છે, પેલો જ્ઞાયક લીધો, પછી જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે એ લીધું. હવે પ્રગટ થતા ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, નંબર એક, નંબર બે અને નંબર ત્રણ ઉપર આપણે આવ્યા. જ્ઞાનની વ્યાખ્યા કે સ્વપરનો પ્રતિભાસ, અવભાસન એટલે પ્રતિભાસન. પ્રતિભાસ શબ્દો તો જાણવામાં ઝળકે છે, જેમ દર્પણમાં બધા પદાર્થો ઝળકે છે, એમાં જ્ઞાન અરીસામાં જ્ઞાનની સ્વચ્છતામાં સ્વપ્નના પદાર્થો પ્રતિભાસ, અવભાસન કહો, પ્રતિભાસ કહો, ઝલકે છે કહો, કોઈ વાંધો, એકાર્થવાચક છે. અવભાસન જ્ઞાન છે. આ જ્ઞાનની વ્યાખ્યા ટૂંકાણમાં અન્યાત્મા કરી, હવે એક ટીકામાં જ્ઞાનની વ્યાખ્યા થોડો વિકાર કરે છે. હમણાં આવી જશે લાઈટ તો વારંવાર ભલે જાય પણ આવી તરત જ જાય છે. અમારે થોડી વાર માંગીએ છીએ પ્રતિભાસ તો સેંકડો જગ્યાએ છે શાસ્ત્રમાં, પછી એક બે જગ્યાએ છે એમ નહીં, સેંકડો એમાં ભેરા છે પ્રતિભાસ શબ્દ. પ્રતિભાસ માલ સફળ પ્રકાશિત કરવા
થી
બહુ ઊંચો માર્ગ છે.
સ્વપર પ્રકાશક ને બદલે સ્વપર પ્રતિભા ઉપર એનું મન જયારે ગયું ત્યારે બનારસીદાસે એક વાક્ય બનાવ્યું છે. એ વાક્ય ભાઈને જયકુમાર ને યાદ છે, મેરા ધની દુર્દેશાવર નાહી છે ને. હે બોલો છો ને તમે, બોલો.
મેરો ધની નહીં દૂર દેશાંતર મોહી મેં હે મોહ સ્કીજત નહીં કે
મારામાં છે મારો આત્મા. મારા આત્મામાં ક્યાં દુર્દશાવર ક્યાં ગયો છે? એ સેના ઉપરથી કે પ્રતિભાસ તો થઈ રહ્યો છે, પ્રતિભાસ તો થઈ રહ્યો છે. જ્ઞાયક નો પ્રતિભાસ તો બધાને થઈ રહ્યો છે એટલે નજીક જ છે, મારાથી ક્યાં દૂર છે? કે છે એક મુમુક્ષુ આજે કહ્યું કે શાસ્ત્રમાં સમયસારમાં આવે છે, આવી ગઈ લાઈટ, અંધારું જાય લાઈટ તો આવે ને. કે બાળકુપાળ સૌને સદાકાળ, ઊંઘમાં પણ સદાકાળ લેખો ને, અને બાળકુપાળ સૌને એટલે નિગોદ નું જીવ આવી ગયો કે નહીં? નાના મોટા બધા આવી ગયા, એક જેવાને બધા. કે છે કે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાકાળ સર્વને અનુભવમાં આવી રહ્યો છે એટલે પ્રતિભાસ એમાં થઈ રહ્યો છે. જ્ઞાનથી જ્ઞાયક દૂર નથી, પ્રતિભાસ થઈ રહ્યો છે. ખરેખર તો એ અભેદપણે પ્રતિભાસે છે અને જ્ઞેયો ભિન્નપણે પ્રતિભાસે, એટલો તફાવત છે.
બરાબર પ્રભુ.
તો કહે છે કે મેરો ધની દુર્દેશાવર નહીં, મેરો ધની મુજમે નિકટ હે, મેરો ધની
મેરો ધની નહીં દૂર દેશાંતર,
હા મારામાં છે એટલે મને દેખાય છે, નીકે એટલે મને દેખાય છે, બરાબર.
નજીક દેખાય છે,
નજીક દેખાય છે. પણ એ નજીક દેખાણો ક્યારે? કે સ્વપર પ્રકાશક માં નજીક નહીં દેખાય, સાંભળજો. સ્વપર પ્રકાશક માં નજીક નહીં દેખાય, પણ એ જ્ઞાયક નો પ્રતિભાસ મારી જ્ઞાનમાં પર્યાયમાં થઈ રહ્યો છે એમ આવશે તો નજીક દેખાશે. એક મુમુક્ષુ આજે કહ્યું કે અત્યાર સુધી બાળગોપાળ સૌને જ્ઞાયક જણાય છે, અનુભવમાં આવે છે, એ વાત તો સાંભળી ગુરુદેવ પાસે અનેક વાર સાંભળી. એ તો એને ખાસ મેઇન હતું, એ કહેતા હતા, બહુ બહુ કહેતા હતા, બધાને જણાય છે તો માનતો નથી, બાકી જણાય તો રહ્યો છે અત્યારે. તું કે અત્યાર સુધી વિશ્વાસ નહોતો આવતો, એ વચન ઉપર વિશ્વાસ નહોતો આવતો કે જાણનારો જણાય છે એમ લખે છે ભલે, પણ વિશ્વાસ નહોતો આવતો. હવે આજે એવો વિશ્વાસ આવી ગયો, અરે પ્રતિભાસ થઈ રહ્યો છે એ તો,
બરાબર.
બસ વિશ્વાસ આવી ગયો કે જાણનાર જણાય છે, બરાબર છે. વિશ્વાસ આવ્યો, પ્રતીતિ આવી એને,
બરાબર
આવી કે નહીં?
પ્રતિભાસના વાચ્ય દ્વારા પ્રતીતિ આવી,
આવી પ્રતીતિ આવી તો પ્રયોગ કરશે તો સ્વસ્થ થશે બધાને માટે છે. નામ તો એકનું જ બાકી બધાને માટે આ છે, પ્રતિભાસ થઈ રહ્યો છે. સ્વીકાર કરે એટલી વાર, તારે વારે વાર પ્રતિભાસ થઈ રહ્યો છે. એટલે હવે એની ટીકા આપણે વાંચીએ. આપણે આમાંથી હમણાં પુરુષાર્થ સુધી ઉપાયમાં જવું છે એટલે મૂળ 2000 વર્ષ પહેલાના કુંદકુંદ ભગવાનનો આધાર લઈ અને પછી અમૃતચંદ્ર આચાર્યનો લેવું છે પુરુષાર્થી ઉપાય મૂળમાંથી. આ વાત મૂળમાંથી આવેલી છે, કુંદકુંદ ભગવાન પાસેથી આવેલી છે અને અમૃતચંદ્ર આચાર્યને. પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. આ જ્ઞાનની ટૂંક વ્યાખ્યા ટૂંકી કે જ્ઞાન કોને કહેવું, અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. એકલા પરને જાણે તે જ્ઞાન છે કે ના, એકલા સ્વને જાણે તે જ્ઞાન છે એમ નહીં. જેમાં સ્વ પરનો પ્રતિભાસ થાય છે એ લક્ષ્ય જો. પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. અર્થ શું, વિકલ્પ શું ને જ્ઞાન શું એની વ્યાખ્યા હમણાં કરીએ છીએ આપણે.
ત્યાં અર્થ એટલે શું? અર્થ, વિકલ્પ ને જ્ઞાન ત્રણ શબ્દો છે ને, તો અર્થ એનો અર્થ શું? અર્થનો અર્થ શું? એની વ્યાખ્યા શું અર્થની? અર્થ એટલે શું? સ્વ પરના વિભાગ પૂર્વક, સ્વ પોતે અને બાકી જગતના પદાર્થો એ પર, સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું વિશ્વ તે અર્થ છે. અનાદિ અનંત વિશ્વની વ્યાખ્યા કરી કે સ્વ પરના વિભાગ પૂર્વક જુદાય, આત્મા અને વિશ્વ એક થતું નથી, ચેતન અને જળ પદાર્થ એક થતા નથી, એ આખું વિશ્વ સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું છે. અનાદિ અનંત એનું નામ વિશ્વ. સ્વ પરનો વિભાગ કર્યો, સ્વ પર એક થઈને વિશ્વ બનતું નથી, સ્વ પર એક થઈને વિશ્વ બનતું નથી. અન્ય મતી પરને પણ વિશ્વરૂપ માને છે, એટલે અજ્ઞાન છે. એકાંતમાં આવ્યું અજ્ઞાની એવો શ્લોક છે. તો સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું આખું વિશ્વ, તેને યુગપદ એક સમયમાં પ્રતિભાસ થાય છે. પેલા સમયે નાયકનો પ્રતિભાસ થાય સ્વનો, અને બીજા સમયે લોકાલોકનો પ્રતિભાસ થાય એમ નથી. ઉપયોગ પ્રગટ થાય તે સમયે જ સ્વપરનો પ્રતિભાસ થાય છે, અને જ્ઞાયક જે સમયે છે તે સમયે ઉપયોગ પ્રગટ થાય છે. જ્ઞાયક આ જોઈને ઉપયોગ કાલ પ્રગટ થાય, દીવો આજ ને પ્રકાશ કાલ એમ થાય. જ્યાં જ્યાં દીવો ત્યાં ત્યાં પ્રકાશ, જ્યાં જ્યાં પ્રકાશ ત્યાં ત્યાં દીવો, બરાબર છે? એમ જ્યાં જ્યાં જ્ઞાયક ત્યાં ત્યાં જ્ઞાન, અને જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જ્ઞાયક. એમાં જ્ઞાન એટલે સમ્ય જ્ઞાન, મિથ્યા જ્ઞાન એમને લેતા. હમણાં શાંતિથી સાંભળવા જેવું છે, જરા આવશે ઘણું. જ્ઞાનની વ્યાખ્યા સામાન્ય ઉપયોગની વ્યાખ્યા છે, જેમાં કોઈ પરની અપેક્ષા નથી. સ્વ જણાય એનું નામ જ્ઞાન, પર જણાય એનું નામ જ્ઞાન એમ નહીં. સ્વ પરનો એમાં અવભાસન પ્રતિભાસન થાય છે પ્રગટ થતા ઉપયોગમાં. હજી આપણે એની પ્રોસેસ લેવી છે, અને ક્યાં સુધી અનુભવ કેમ થાય ત્યાં સુધી આપણે જવું છે. આ તો શરૂઆત છે. બે બોલ કયા? એક જ્ઞાયક અનાદિ અનંત સ્વભાવ છે, બંધમોક્ષનું કારણ, બરાબર? જ્ઞાયક તો બધાની પાસે છે, એ બંધમોક્ષનું કારણ નથી. પછી ઉપયોગ પ્રગટ થાય છે, સામાન્ય ઉપયોગ. હવે એ ઉપયોગ પણ બંધમોક્ષનું કારણ નથી, કેમ કે એ સ્વભાવ જ છે, એને કોઈ કર્મની અપેક્ષા લાગુ પડતી નથી. એ ઉપયોગ શાયક પણ નથી, એ ઉપયોગ શોષણરૂપ પણ નથી. એ ઉપયોગ તો ઉપયોગ છે બસ. જેને ઉપયોગમાં ઉપયોગ કયો એ ઉપયોગ, એ ઉપયોગ તો સામાન્ય ઉપયોગ છે. હવે સામાન્ય ઉપયોગ એ પ્રગટ થાય છે નંબર બે. હવે જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે જ કાળે તે જ સમયે યુગપદ એક સમયમાં સ્વપરના વિભાગ પૂર્વક આખું વિશ્વ એમાં પ્રતિભાસે છે. હજી વિશ્વ કોને કહેવાય એ તો હજી વાક્ય બાકી છે, હજી તો વિશ્વની વાત આવે. એમાં તો પર્યાયો લેશે તો કોઈ ગજબ ગજબ લેશે. આખું વિશ્વ કહ્યું ને, તો વિશ્વમાં બધા પદાર્થો આવી ગયા. તો પદાર્થ પર્યાય વિનાના છે કે પર્યાય સહિતના છે? પદાર્થો સ્વપર બે પદાર્થો આખો વિશ્વ વિભાગ પૂર્વક, સમજી ગયા? એનું અવભાસન એટલે પ્રતિભાસન જ્ઞાનની સ્વચ્છતામાં થાય છે. ઉપયોગ સ્વચ્છ જ છે, અનાદિ અનંત સ્વચ્છ છે, મલિન થતો જ નથી. જેમ દર્પણમાં કોળસો પ્રતિભાસે તો પણ દર્પણની પર્યાય કાળી થતી નથી, ફટિક મણીમાં રાતા ફૂલની જાય પડે અંદરમાં તો પણ ફટિક મણી રાતો થતો નથી, એમ ઉપયોગ સ્વચ્છ છે અને સ્વભાવભૂત છે. પાછો સ્વભાવભૂત છે અને એ ઉપયોગ સ્વસન્મુખ કે પરસન્મુખ નથી. એ પ્રોસેસ હવે આવશે, સામાન્ય ઉપયોગ જેમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે અને સ્વભાવભૂત છે એટલે બંધમોક્ષનું કારણ નથી, બરાબર? નંબર બે, હવે એમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એ પણ સ્વભાવ છે, સ્વચ્છતા, એ બંધમોક્ષનું કારણ નથી. હવે એવા બે પ્રકારના સ્વપર બે પદાર્થના પદાર્થો જેમાં પ્રતિભાસે છે એ જ્ઞાનનું નામ, હવે જે જ્ઞાન હતું એ જ્ઞાનનું નામ જ્ઞાકાર જ્ઞાન નામ છે.
બરાબર.
જ્ઞાકાર જ્ઞાન કેમ કહ્યું કે એમાં સ્વપર જ્ઞેયો પ્રતિભાસે છે, છે તો જ્ઞાન પણ પ્રતિભાસને આ લઈએ આપણે તો એનું નામ છે જ્ઞાકાર જ્ઞાન. એ જ્ઞાકાર જ્ઞાન બંધમોક્ષનું કારણ નથી, એ પણ સ્વભાવભૂત છે, સ્વચ્છતાનો સ્વભાવ છે એ તો ઝલકે તો જ્ઞાકાર જ્ઞાન કહેવાય. જ્ઞાનાકાર નહીં, જ્ઞાકાર છે. સમજી ગયા? કેમ કે અહીંયા એ જ્ઞાનમાં એના પ્રતિભાસ થાય છે એનું નામ જ્ઞાકાર જ્ઞાન. જ્ઞાકાર જ્ઞાન અહીંયા છે અને પદાર્થોના જ્ઞાકારો પદાર્થમાં છે એ તો નિમિત્ત રૂપે છે. સમજી ગયા? તો એ જ્ઞાકાર જ્ઞાન થાય છે. જયારે જ્ઞાકાર જ્ઞાન થાય છે ત્યારે આચાર્ય ભગવાન ફરમાવે છે કે એ સમયે લાયક પ્રાણીને એમ થાય છે કે જ્ઞાકાર જ્ઞાનમાં મને જ્ઞેયો જણાતા નથી, પ્રતિભાસને હું રાખું છું પણ જેનો પ્રતિભાસ થાય છે રાગનો શરીરનો એ મને જણાતા નથી, એટલે જણાતા નથી માટે હું એને નિષેધ કરું છું. પ્રતિભાસ રાખો, રાગનો પ્રતિભાસ રાખો પણ રાગ જણાતો નથી. જો રાગ જણાય પર જ્ઞેય તો સ્વજ્ઞેય. બહુ લોજિક ન્યાયથી વાતો છે આ જૈન દર્શન. કઈ ફરે એમ નથી, અપર છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ તો કહે કે ભલે બે પ્રતિભાસ છે પણ હવે રાગનો પ્રતિભાસ શરીરનો થયો બધું પ્રતિભાસે તો દુઃખ એ પ્રતિભાસ દુઃખ પ્રતિભાસે છે પણ મને દુઃખ જણાતું નથી ત્યારે શું જણાય છે કે દુઃખ જેમાં પ્રતિભાસે છે એવું જ્ઞાકાર જ્ઞાન જણાય છે કે નહીં જ્ઞાન જણાય છે. હવે એ દુઃખ જણાય છે એવું જ્ઞાનની ભેદ મને જણાય છે તો હું અટકી જઈશ. ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ છે. હા, ભેદથી સમજાવાય પણ ભેદમાં ગ્રહણ ભેદ ગ્રહણ કરવા યોગ્ય અભેદ ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે સમીસારની છઠ્ઠી ગાથામાં જ્ઞાકાર જ્ઞાન જણાય છે એમ ન લેતા જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. સીધો લઈ લીધો, બેના પ્રતિભાસ રાખ્યા, પ્રતિભાસને ઉડાડે અજૈન છે અને પ્રતિભાસ થાય રાગનો અને રાગ મને જણાય છે તો અજ્ઞાની છે. રાગને જ્ઞેય બનાવ્યું ને, રાગ નહી ના હોય. જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાયક જે પણ થાય છે અને જ્ઞેય પણ થાય છે એક સમયમાં. સમજી ગયા? એવી વસ્તુ સ્થિતિ છે. લગભગ ટાઈમ પૂરો થઈ ગયો, હવે કાલ ઉપર આવ.
દેખન જાનન હાર દર્પણ સન મુખ જો જગવાસી દેખે મુખ અવિકાર સન મુખ જગી પ્રતિતિ મેહી દેખન જાનન નાહી ઉપજે મરતા નાહી બંધ મુક્તિ કરતા દિખા સ્વયં પરમાર્થ દ્રષ્ટિ સે કેવલ જાનન હાર દેખા દેખા અનંગ રૂપ જિનવર કા દેખન જાનન હાર દેખા રજનાય સહજહી પ્રગટે તૃપ્તિ અપાર.